భవసంభవ భీతిభేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశరమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేముదా ధర్మనందనమహం విచింతయ. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగదేవత్వం త్వం వందే భక్తికాసుతం. అనంతకోటి బ్రహ్మాండాధీశ్వర్ સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં સારાઈ ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં મહુવા વર્તમાન મંદિરની અંદર બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવાદિદેવોના દિવ્ય સાનિધ્યમાં આજના શુભ અવસરે નૂતન મંદિરના શિલાન્યાસના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગેરી ભક્તો સર્વ ધર્મપ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી મહુવાને આંગણે નૂતન મંદિર એનું નિર્માણ કાર્ય એનું ખાતવિધિ શિલાન્યાસ વિધિ વેદોક્ત વિધિથી આપણે સૌએ સંપન્ન કર્યો. બહુ સમય વ્યતીત થઈ ગયો છે અને પૂર્વ વક્તાઓએ લગભગ તમામ પાસાઓને આવરી લઈને પોતાના મંતવ્યો રજૂ કરી દીધા છે. પણ આ મહોત્સવ આ પ્રસંગ એ આપણા જીવનની અંદર કંઈક પ્રેરણા, કંઈક નવી ઉમંગ, કંઈક ઉત્સાહ, કંઈક સમજણ એને પૂરનારી છે. વાલા ભક્તો, સૃષ્ટિનો એક નિયમ છે કે સંસારની અંદર પરિવર્તનનો ક્રમ હંમેશા ચાલતો આવ્યો છે, પણ સાથે સાથે નીતિશાસ્ત્રનો એક એવો શુદ્ધ મત છે કે જે પરિવર્તન ઉન્નતિ તરફ લઈ જતું હોય, વિકાસ તરફ લઈ જતું હોય, સર્જન તરફ લઈ જતું હોય, એ પરિવર્તન હંમેશા આવકાર્ય છે, ઈચ્છનીય છે અને બિરદાવવા યોગ્ય છે. વાલા ભક્તો, પરિવર્તન અને પતન શબ્દ બહુ ભળતા લાગે છે, પણ જે પરિવર્તન આપણને અગ્રેસર કરે સદમાર્ગની અંદર, ધર્મ માર્ગની અંદર, એ પરિવર્તન જીવનની અંદર હંમેશા આવકારદાયી રહેલું છે. અને એક સનાતન વૈદિક ધર્મનો સિદ્ધાંત તમને સમજાવું આજે. સંતો ભક્તો બધાને ધ્યાન દેજો, સનાતન વૈદિક પરંપરા, પછી સ્વામિનારાયણ સંપ્રદાય હોય તોય ભલે, વલ્લભ સંપ્રદાય હોય તોય ભલે, શાંકર્ય સંપ્રદાય હોય તોય ભલે, શક્તિ સંપ્રદાય હોય તોય ભલે, પણ સનાતન ધર્મનું એક કર્તવ્ય રહેલું છે, સનાતન સંપ્રદાયની પરંપરાનું એક કર્તવ્ય રહેલું છે કે પોતાના જે આદ્ય સંસ્થાપક એના બાંધેલા સિદ્ધાંતોને એ જનસમાજ સુધી ચહુ દિશાની અંદર વધારવા પ્રયત્ન કરતા રહ્યા છે. એની અંદર એ સમાજને, સંદેશાને વધારે વિસ્તારની અંદર પહોંચે, એ સંદેશો વધારે હરિભક્તો સુધી, ભક્તો સુધી, મોમોક્ષુ સુધી પહોંચી શકે એના માટે પ્રયત્નશીલ રહ્યા છે. જેમ ગંગા નદીનો જે મૂળ સ્તોત્ર જે છે, જ્યાંથી ગંગા પ્રવાહિત થાય છે, ગંગોત્રી આપણે એને કહીએ છીએ, યમનોત્રી કહીએ છીએ, ગૌમુખ ત્યાં રહેલું છે, એ મુખથી જ્યાં ગંગા પ્રવાહિત થાય છે એનું સ્વરૂપ બહુ નાનું છે. અને એ ગંગા જ્યારે વહેતા વહેતા તમે જો યાત્રા કરીએ છે, આપણે યાત્રાઓ પણ દર વર્ષે થાય છે, એમાં ગયા હો, સ્વતંત્ર રીતે ગયા હો, તો તમને ખ્યાલ આવશે કે જે આ ગૌમુખમાંથી જે સ્વરૂપની અંદર ગંગા પ્રવાહિત થાય છે એનું મુખ ભલે નાનું રહ્યું, નાનું એનું સરખું ત્યાં સ્થાન છે, પણ એ ગંગા ધીમે ધીમે વધતા વધતા વિશાળ સ્વરૂપને પામતા પામતા તમે કલકત્તા સુધી પહોંચો ને તો એનો પટ ઘણો પહોળો થઈ ગયો હોય. અને એ વિશાળતાને લઈને આગળ વધતા વધતા ગંગાજી જ્યારે ગંગાસાગરની અંદર ભરે છે તો ગંગાજી જ, પણ ત્યાં એનો પટ વધારે વિસ્તારને પામ્યો હોય. વિશાળતા બહોળું થવું એ સહજ સ્વભાવ છે, પણ એનું મહત્વ ક્યારે જળવાય? જો ગંગા નદી ગૌમુખમાંથી જો સુકાઈ જાય અને માત્ર બીજા ત્રીજા પાણી ભળીને જો ગંગાસાગર સુધી પહોંચે તો એને ગંગા ન કહેવાય. એની પવિત્રતા અને એની જે ઉત્તમતા રહેલી છે એમાં મોક્ષદાયીની જે એનું તત્વ રહેલું છે એ ન સમાય. આજે એ જ રીતે સનાતન વૈદિક જે સંસ્કૃતિ અને એની જે પરંપરા છે એનો ભાવ હંમેશાથી યુગો યુગોથી જ્યારે જ્યારે સનાતન ધર્મની વાત આવશે ત્યારે તમે જોજો તો એના જે સંસ્થાપક આપણા જેમ સંપ્રદાયની જો દ્રષ્ટાંત લઈએ તો પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ જે મોક્ષનો સંપ્રદાય ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી એ સંપ્રદાયના વિકાસ અને વિસ્તારના કાર્યની અંદર દર વખતે દર પેઢીની અંદર પછી આચાર્ય રઘુવીરજી મહારાજ શ્રી હોય તોય ભલે, ભગવત પ્રસાદજી મહારાજ હોય તોય ભલે, આપણા મહુવા મંદિરની અંદર જેમને સૌ પ્રથમ મંદિરનું સ્થાપન કર્યું એ ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજના પ્રદેશનો વિસ્તાર અને એ વિસ્તારની અંદર એ સંદેશો પહોંચે, એ સત્સંગ પહોંચે, એનો વિકાસ થાય, ઉન્નતિ થાય એવા ભાવથી વિહારીલાલજી મહારાજ શ્રીના વરદ હસ્તે સૌ પ્રથમ મંદિરની સ્થાપના થઈ. ત્યાર પછી સમય જતાં એનો વિકાસ થતાં થતાં જેમ હમણાં પૂર્વ વક્તાઓએ પણ કીધું, પુરાણી જગત પ્રકાશદાસજીના મહેનતથી એમના પરિશ્રમથી આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે આ મહુવા મંદિરની પ્રતિષ્ઠા થઈ. અને મને યાદ છે અમે પ્રતિષ્ઠામાં નાના હતા પણ અમે હાજર હતા. એ શોભાયાત્રાનું કંઈક ઝલકું, કંઈક એના દ્રશ્યો હજુ પણ અમે જ્યારે આંખ બંધ કરીએ અને યાદ કરીએ ત્યારે અમને દ્રશ્યમાન થાય છે. અવસ્થા બહુ નાની હતી એટલે કોઈ વ્યક્તિગત કોઈને ઓળખતા અથવા તો એના ચહેરા પરિચયમાં ન આવે, પણ એવો પ્રસંગની આભાસ હજુ અમને પણ એની દ્રશ્યમાન થાય છે કે મહારાષ્ટ્રીની સાથે નરેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રીના સમગ્ર ધર્મકુળ પરિવાર અહીંયા આવેલું અને મહોત્સવની અમે માણેલો છે. અને આજે એ જ ગોપીનાથજી મહારાજના તાબાનું આજે મંદિર એની પુન ઉત્થાન એટલે કે એની ઉન્નતિના માર્ગ સ્વરૂપે, કોઈ એવું ન માને કે આ મંદિર જુદું થાય છે, મારી ખાસ બધા ભક્તોને એક અને એ જ કરશું ને તો જ એમાં ભગવાનનો રાજીપો આપણા ઉપર ઉતરશે, કોઈ એવું ન માને અને જુદું થાય ને એની અંદર ક્યારેય સુખ નથી, એની અંદર ક્યારેય ભગવાનનો રાજીપો ન હોય, આ નિર્વિવાદ વાત છે. એટલે જે પેઢીઓની અંદર સનાતન ધર્મની અંદર જ્યારે જ્યારે વિકાસની વાત થતી હોય ને ત્યારે વાતને આગળ વધારવાની વાત હોય, વાતની અંદર પરિવર્તનના નામે જુદાપણું લાવી, અલગપણું લાવી, કોઈ નવીનતા પ્રયોગો કરવા નથી અમારે. અમારો સિદ્ધાંત સંતો પણ હરિભક્તોને પણ અમે ઘણી વખત કહેતા હોઈએ કે નૂતન પ્રયોગો કરીને અખતરા નથી કરવા, એ આ ખતરા કહેવાય, આ ખતરા અખતરા નથી કરવા. જે સનાતન પ્રાપ્ત થયું છે આપણને, જે નિર્વિવાદ આપણને સુખ આપનારું છે એને આગળ વધારવું છે, અને એના માધ્યમ સ્વરૂપે જ જ્યારે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં, લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં આપણને આવું નૂતન મંદિર બનાવવાનો અવસર મળ્યો છે, સંતો ભક્તોએ ખૂબ દાખલો કરી. કારણ કે મને ખ્યાલ છે વચ્ચેનો થોડો દાયકો એવો થયો, કોઈને આપણે અતિશયોક્તિ કરીને નથી વાત કરતા, પણ વચ્ચે એવો સમય ગયો અમે જ્યારે અહીં આગળ આવતા અહીંના આગેવાન હરિભક્તોને મળતા ત્યારે અમે એ વાતની રજૂઆત કરતા કે સત્સંગ ધીમે ધીમે ઘસાતો કેમ જાય છે, સુષુપ્ત કેમ થઈ ગયો છે, પણ એક પ્રવૃત્તિના પોષણના અભાવે એ સત્સંગ જે ધીમે ધીમે ઘસાતો હતો, સંતોએ મહેનત કરી, પહેલાં મંડળ સંતોના મૂક્યા ગઢપુરથી મૂકવામાં આવ્યા, ત્યાર પછી પાર્ષદોની જવાબદારી સોંપવામાં આવી, પણ એમને બધાએ જે મહેનત કરી અને એના ઉપર ભગવાન શ્રીહરિનો જે રાજીપો કે એના કારણે આજે એ મંદિરની અંદર સંકળાશ પડે એવી અનુભવાય એવો સત્સંગ જ્યારે વધ્યો હોય આજુબાજુના, કારણ કે ત્યારે પણ સંતો ઘણી વખત અમને વાત કરે કે અહીંયા આગળ આજુબાજુના લગભગ નહીં નહીં તો 40-50 ગામના હટાણા છે, આજુબાજુના 40-50 ગામના ભક્તો વ્યવહારિક રીતે એ અહીંયા આગળ મહુવા આવતા હોય, મહુવા જ્યારે આવતા હોય ત્યારે એના કેન્દ્રની અંદર જો એક ભગવાનનું શ્રીહરિનું આવું દિવ્ય મંદિર હોય તો એ બધા ગામની અંદર, 50 ગામની અંદર આનું પોષણની જે વેગ છે, વેણ છે, એ બધે પહોંચી શકે એના માટે આ કાર્ય કરવું એ આવશ્યક હતું. ને એટલા માટે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજે જે કાર્ય ભગવાન સ્વામિનારાયણે કર્યું, જે વિહારીલાલજી મહારાજે કર્યું, જે નરેન્દ્ર પ્રસાદજી મહારાજે કર્યું, એ જ કાર્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજે આશીર્વાદ અને આજ્ઞા આપી અને આ મંદિરનું નિર્માણ કાર્યનો આરંભ કર્યો. બહુ આનંદની વાત છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા દરેક ગામની અંદર, અને મંદિરનું નિર્માણ, એક ટૂંકી વાત કરીને મારી વાણીને વિરામ આપીશ કે મંદિરનું નિર્માણ આપણને એમ થાય કે સત્સંગની અંદર મંદિરની આવશ્યકતા કે સમાજની અંદર મંદિરની આવશ્યકતા શા માટે છે, તો વાલા ભક્તો ભગવાન શ્રીહરિએ પણ આ વાત સ્પષ્ટ સમજાવી છે કે જો મંદિર હશે તો ઉપાસના ભક્તિ કાયમ રહેશે, જો મંદિર હશે તો સંસ્કાર જીવંત રહેશે, જો મંદિર હશે તો જીવાત્માને એક સત્કાર્ય કરવાનું, એક ભક્તિ કરવાનું અને એક ભગવાનના તપ વ્રત આદિ કરી અને ભગવાનને રાજી કરવાનું સાધન પ્રાપ્ત રહેશે. અને એટલા માટે મંદિર અનિવાર્ય છે. આપણા મહુવાની અંદર મંદિર છે જ, પણ એ મંદિર હવે થોડું, જેમ કોઠારી સ્વામીએ કીધું, ભૌગોલિક દ્રષ્ટિએ પણ થોડું અંદર પડે છે અને સંકળાશ પણ પડે છે, કારણ કે બે વખત અમારો શોભાયાત્રા કરી ત્યારે અમને બીક લાગતી હતી કે અહીંયા નો અડે ને અહીંયા નો અડે છેડા એના, કારણ કે બે બાજુ બગીમાં બેઠા હોઈએ તો આ બાજુ પતરા નડતા, આ બાજુ વાયરો આવતા હોય. હવે એવાની અંદર હરિભક્તોને આવવાનું થાય, કોઈ મોટો વિશાળ સમયો કરવો હોય તો એ, અને અમે તો ભગવાનની આજ્ઞા પ્રમાણે એક બીડું ઝડપ્યું છે કે અમારો કર્તવ્ય પણ છે, બીડું ઝડપ્યું એમ ન કહી શકાય, અમારું સૌનું કર્તવ્ય છે કે ભગવાન શ્રીહરિના દિવ્ય સંકલ્પને એની અંદર કેમ આપણે પોતાનું યોગદાન આપી શકીએ. અને એટલા માટે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ લખાય એવું જે ભગવાન શ્રીહરિનો સંકલ્પ છે એને જીવાત્મા સુધી પહોંચાડવો છે અને ભક્તિ કરાવી છે, તો એના માટે ઉત્સવ સમય તો મોટા થશે ને, આવડો મંડપ ત્યાં બાંધવો હોય તો એ કદાચ શક્ય ન બને. પણ એટલે એને વિકાસના સ્વરૂપે, પણ એના વૃદ્ધિના સ્વરૂપે આ કાર્ય થઈ રહ્યું છે, માટે એને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા સત્કાર્યોના માધ્યમથી ગામડે ગામડે, શહેરે શહેરે સત્સંગની અભિવૃદ્ધિ થાય, નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા થાય, ઉપાસના ભક્તિને બળ મળે અને ભગવાનના જે સદાચાર આદિ જે ધર્મો એના માધ્યમથી સમાજ પણ સુખીઓ થાય એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય ન લેતા અંતમાં જે દાતાઓએ પોતાની સદલક્ષ્મીનો વ્યય કરી, કારણ કે વચનામૃતમાં મહારાજે બહુ સુંદર વાત સમજાવી, મહારાજ કે ભગવાનને રાજી કરવાના શ્રેષ્ઠ ઉપાય શું છે, ત્યારે ભગવાન શ્રીહરિ સ્વયં એનો જવાબ આપે. ભગવાન કે પોતાના દેહ ધન ધામ પુત્ર પરિવાર આદિ જે પોતાનું હોય, બહુ વિચાર, આમ શબ્દ બહુ ભલે આપણને એમ નાના લાગતા હોય પણ એની અંદર વિશાળતા ઘણી રહેલી છે. જ્યારે ભગવાન એમ કે પોતાનો દેહ, પોતો એટલે કોણ, તો કે જીવાત્મા, એને મળેલો આ દેહ, દેહને શા માટે મહત્વ આપ્યું કે દેહની અંદર જે ઇન્દ્રિયો છે, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, બુદ્ધિ વગેરે, એને 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 સહિત ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને જોડાવવું જોઈએ એવો એનો ધ્યેય છે. એટલે દેહ શબ્દ વાપર્યો કે દેહની અંદર આવ્યા, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, એને પ્રેરવા ક્યાં, તો કે ભગવાનની સેવાની અંદર. પછી ધન, ધન એટલે માત્ર રૂપિયાની વાત નથી, ધન એટલે કે તમને જે મળેલી સમૃદ્ધિ, જે સામર્થ્ય હોય, પછી શક્તિના સ્વરૂપે હોય તોય ભલે, બુદ્ધિના સ્વરૂપે હોય તોય ભલે, જ્ઞાનના સ્વરૂપે હોય તોય ભલે, કે તમારી પાસે કોઈ મિલકતના સ્વરૂપે હોય તોય ભલે, પણ એવું જે તમને મળેલું ધન, જે શક્તિ, જે શૌર્ય, એનો સદુપયોગ કેમ કરવો, તો કે ધર્મને અર્થે કરવો, ભક્તિને અર્થે, ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવું. મહારાજ કે ધામ, ધામ એટલે મકાન આપી દેવું એટલો જ એનો ભાવ નથી, ધામ એટલે જ્યાં તમારો વાસ હોય, જ્યાં તમને પોતાપણું મનાતું હોય, જ્યાં તમે રહેતા હો, તમે જ્યાં એમ માનતા હો કે અહીંયા આગળ મને આ મારું છે ને હું અહીંનો છું, એવું જે મનાતું હોય એવી સ્થાને સહિત, તો મંદિરને પણ પોતાપણું માનીએ ત્યારે એની અંદર આત્મીય બુદ્ધિ એની અંદર રહે. એટલે મહારાજ કે એને સહિત, હં, અને પુત્ર પરિવાર જેને પોતાના કુટુંબ ગણતા હોય, સગા ગણતા હોય, માત્ર દીકરાને આપવાની એવી વાત નથી, પુત્ર પરિવાર સહિત એટલે કે તમામ જે પોતાના ગણતા હો, સગા સંબંધી સ્નેહી મિત્ર આદિ જેને જેને પોતાના ગણતા હો એને સાથે લઈને, કારણ કે આ સ્વાર્થનો સિદ્ધાંત નથી, સ્વાર્થનો માર્ગ નથી કે તમે એકલા તમારું કલ્યાણ કરો અને બીજા બધા, બધાને સાથે લઈને ચાલવાનું અને સાથે લઈને કલ્યાણના માર્ગ ઉપર અગ્રેસર થવાનું, એવો ભગવાન શ્રીહરિનો ભાવ છે. મહારાજ કે પોતાના દેહ ધામ પુત્ર પરિવાર આદિ સહિત જે ભગવાનની સેવામાં સમર્પિત થઈ જાય એનાથી વિશેષ ભગવાનને રાજી કરવાનો કોઈ બીજો ઉપાય નથી. માટે આજે જે દાતાઓએ તનમનધનથી જે પણ રીતે આ મંદિરના નિર્માણ કાર્યની અંદર પોતે યોગદાન આપ્યું છે, સહાય કરી છે, મદદ કર્યા છે, દાન કર્યું છે, એ તમામને ભગવાન શ્રી હરિ ખૂબ સુખ્યા કરે અને દરેકને એનું શુભ ફળ આપે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. અને સાથે સાથે જેમ જૂનાગઢ ચેરમેન સ્વામીએ પણ આમંત્રણ આપ્યું, બધાએ પૂર્વ લક્ષ્મીપ્રસાદ સ્વામીએ પણ વાત કરી, અમે પણ એ વાત દોહરાવીએ છીએ કે આગામી 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર જૂનાગઢને આંગે અતિ ભવ્ય જે દિવ્ય મહામહોત્સવ ભગવાન શ્રી સ્વામિનારાયણે જે મંત્રને પોતાના સ્વમુખે પ્રગટ કર્યો, એ મહામંત્રના 730 કરોડ મહામંત્ર જાપના ઉપક્રમે જે મહામહોત્સવનું આયોજન થયું છે એની અંદર તમને સૌને અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર, પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, પરમ પૂજ્ય માતુશ્રી અને અમારી મહોત્સવ સમિતિ વતી તમને સૌને હૃદયથી આમંત્રણ આપીએ છીએ. એ મહોત્સવમાં જરૂર આવી અને દિવ્યતાનો લાભ અનુભવ કરશો. સાથે આ મંદિરનું કાર્ય વહેલેસર, હમણાં 5 વર્ષનો ટર્મની વાત કરી ટૂંકી પડે એવી, જો કે અમારો તો નિયમ હોય છે, જો કે હરિમંદિર માટે લાગુ કરીએ શિખરબંધ માંડમાં થોડીક વધારી આવતી, નહીતર હરિમંદિરનો નિયમ છે કે જે વર્ષે ખાતમુહૂર્ત થાય એના બીજે વર્ષે પ્રતિષ્ઠા કરતા હોઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ. એટલે મૂળ ઉતાવળ એટલા માટે વહેલું ભક્તિનું સાધન તમને મળે, વહેલી તમને ભગવાનની પ્રાપ્તિ થાય એમ આપણે પણ અહીંયા ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા જૂના મંદિરમાં આપ બિરાજીને અમને જે પણ આપે સુખ અને સુખ્યા કર્યા છે, જે ધન સંપત્તિ બુદ્ધિ વગેરે આપ્યું છે એના ઉપયોગથી અમે આ મંદિરનું કાર્ય, આ ભગવાનના જ નૂતન મંદિરનું કાર્ય અમે નિર્વિઘ્ને વહેલેસર પૂર્ણ કરીએ અને વહેલેસર આ મંદિરની અંદર આપની પ્રતિષ્ઠા થાય અને આ નવા જગ્યાએ આ નવા સ્થાનની અંદર આપના સાનિધ્યની અંદર અમારા સત્સંગનો ખૂબ વિકાસ થાય, ખૂબ આને બળ મળે એવી હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી સર્વ માટે મંગલ કામના કરી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.
જોરદાર તાલીઓનાથી પરમ પૂજ્યલાલજી મહારાજને અભિવાદન કરીશું.
વાલા ભક્તજનો, પરમ પૂજ્યલાલજી મહારાજે આપણને ખૂબ રૂઢ આશીર્વાદ આપ્યા. આજને દિવસે આપણે પરમ પૂજ્યલાલજી મહારાજના ખૂબ આભારી છીએ, કારણ કે ઘણા બધા કાર્યમાં વ્યસ્ત હોય, બીજી જગ્યાએ તારીખ આપી હોવા છતાંય પણ એ ભક્તોને સમજાવીને પરમ પૂજ્યલાલજી મહારાજ શિલાન્યાસ કરવા માટે આપણા મહુવા ધામને આંગણે પધાર્યા. અને સાથે સાથે એક આદેશ આપ્યો, 5 વર્ષનો સમય લાંબો છે, કેટલા વહેલા ઠાકોરજીને અહીંયા સ્થાપિત કરવા પધરામણી કરાવી હવે તમારા હાથની વાત છે. જેટલું તમે વહેલા ઉતાર રાખશો એટલા ઠાકોરજી વહેલા બિરાજમાન થશે. આજને દિવસે પરમ પૂજ્ય લાલજી મહારાજ એવા મહાપુરુષના સ્વહસ્તે ભગવાન શ્રીના અપર સ્વરૂપના હસ્તે જ્યારે ખાતવિધિ થયો હોય, શિલાન્યાસ થયો હોય ત્યારે કાર્ય નિર્વિઘ્ન પાર ઉતરે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આટલા બધા બ્રહ્મનિષ્ઠ સંતોનું પણ સાનિધ્ય છે. મને એમ છે આજે દેવતાઓ પણ આજે આ મહોત્સવ શિલાન્યાસની અંદર પધાર્યા હોય એવી પ્રતીતિ દેખાય છે. અને શિખર ઉપર 2 કબૂતર બેઠા છે, જ્યારથી પ્રારંભ થયો ત્યારથી બેઠા, હલ્યાય નથી અને હટ્યાય નથી. માટે ભક્તો આપણા કાર્યની અંદર ભગવાન શ્રી સ્વયં ભળેલા છે એનું પ્રત્યક્ષ અહીંયા પ્રમાણ આપણને સાબિત થાય છે. આપણે બળભાગી કોટી કોટી પરમ પૂજ્યલાલજી મહારાજના ચરણમાં વંદન કરી અને હું મારી વાણીને એ વિરામ આપું છું.